બાદ સમજવું છે. સહજ સ્વરૂપ જીવનું હોય કેવું કે જેનું આપણને ભાન ન રહેતું હોય?
જીવની સહજ સ્વરૂપ એટલે જે પોતાનો રાગ દ્વેષ ગ્રંથિ કોઈ પણ નહીં, અને જે કોઈ પણ જાતનો વિભાવ ભાવ નહીં, અને જે પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે એ સહજ સ્વરૂપ.
એવું સ્વરૂપ તો આમ સામાન્ય રીતે એમ લક્ષમાં આવે કે એવું સ્વરૂપ તો તીર્થંકર પરમાત્માનું હોય કે બીજા કોઈનું હોય, એનાથી નીચેની ભૂમિકા એ આવું સ્વરૂપની પ્રાપ્તિ
હોય પણ શકે. હોય પણ શકે કોઈ એવો સંત પુરુષ હોય કે જે નિગ્રંથ હોય તે સહજ હોય શકે, એની બધી ક્રિયાઓ સહજ હોય, ઉદયાધીન હોય, એને એની પોતાની ઈચ્છા કોઈ કાંઈ પણ ન હોઈ શકે, અને જેવો એનો ઉદય છે એ પ્રમાણે સહજ રીતે પોતે એનો પર્યાય કરી શકે છે. એ સહજ જીવ કે જેને કોઈ વિકલ્પ નથી, કોઈ વિભાવ નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ પ્રત્યે રાગ નથી, અને પોતાના જ સ્વસ્વભાવમાં જે જીવે છે, અને જે સહજ રીતે જીવે છે, અને સહજ રીતે જ જે કાર્ય કરે છે, બહાર જીવે છે, જે ઉદયાધીન જ જીવે છે, એને પોતાની કોઈ ઈચ્છા પ્રમાણે નથી જીવતા, એટલે સહજ સ્વરૂપ. આપણે અંદરમાં જઈને ખાલી અંદરથી જ અમે સહજ સહજ કહીએ તો આપણને એનો સહજનો આંશિક અનુભવ થાય જરા પણ એમ
થાય છે ને
કે સહજ એટલે શું એમ
થાય છે ને?
યા એટલે એવી રીતે કે તમે બહારનું બધું ભૂલી જાઓ અને એકદમ એટલે એક જ રૂમમાં તમે બેસી અને ખાલી અંદરથી જ તમે સહજ સહજ સહજ
ત્યારે બધું આસપાસમાં કઈ શું કઈ
પણ
કઈ પણ લક્ષણ નથી જતો, બહારમાં
કઈ પણ થાય ને તો અંદરથી સહજ શબ્દ આવે. એટલે આ થોડીક ભૂમિકા અઘરી છે પણ આપણે અભ્યાસી છીએ એટલે
તમે સારી રીતે કોઈ પણ આ વાતને ફરી સમજાવી શકો છો. બીજા કોઈ આમાં સમજાવી શકો વિશેષ કઈ કોઈને કઈ ખ્યાલમાં હોય? આપણા ચાર બોલો જ અગત્યના છે, એમાં જ કે પેલા વેલા યાથી જ પછી બીજા તો પછી એના ઉપાય છે, એના પછીના બોલમાં બધા ઉપાય આપ્યા છે. તો પેલા મુખ્ય વાતને પકડવી જરૂરી છે. ઓકે, અહીંયા ભાઈઓમાં આપો, તમારે બહેનોમાં કોઈ લેવું હોય તો લો, તો ભાઈઓમાં આપો. અરુણાબેન તમે કઈ મારો પ્રશ્ન એટલો છે, તમે કહો, તમે જયારે મોડા આવ્યા ને તમને કદાચ ખ્યાલ ન હોય તો મારો પ્રશ્ન એ છે કે આ સહજ સ્વરૂપ કેમ સમજવું?
એટલે આપણે કહીએ ને કે ભાઈ તું આનો દીકરો છો પણ તને ભાન નથી, આમ નથી એમ આપણે કહીએ.
હા, વ્યવહારમાં કહીએ
ખરેખર આપણે ભાન જ નથી કે આપણે કોણ છીએ, ક્યાંથી ક્યાં. આપણે તો જ્યાં જન્મી ત્યાં આપણે એ સ્વરૂપ જ આપવું માનીએ છીએ. એટલે ભાન નથી એટલે સહજ સ્વરૂપની સ્થિતિની વાત. ભગવાન કે જો ભાન થાય તને તારા સ્વરૂપનું તો પછી સ્થિતિની વાત છે. પેલા તો સ્વરૂપનું જીવને ભાન જ નથી. જ્યાં આપણે જે ત્યાંથી જે જન્મ જે તે જે ગતિમાં જાય ને આપણે એના રીતે જ માનીએ. ભગવાનનું એમ કેવું છે કે તને તારું ભાન જ નથી.
મારો બરાબર તમારી વાત સમજી ગયો. મારો પ્રશ્ન એવો છે કે બધી ઘણી બધી વસ્તુનું ભાન હોવા છતાં આનું ભાન કેમ ન હોય? તો કઈક સ્વરૂપ એવું અટપટું છે કે જેનું ભાન થવું મુશ્કેલ પડે?
એવું તો નથી પણ ભાન ક્યારે થાય? કોઈક આપને કહે ને કે ભાઈ તું આનો દીકરો છો, તને કઈ ખબર નથી તું આમ કેમ કરશે, એવું કોઈ કેમ? આપને ભગવાન કે સદગુરુનો યોગ મળે, સત્સંગ મળે તો આપને ભાન થાય.
એ અપેક્ષા એ તો એમ થયું કે વિવેક ભાન શબ્દ થયું.
એવા યોગ વગર તો આપણે ખબર પડતી જ નથી. અનાદિકાળથી આપની ક્યારે ભાન છે જ નહીં. આવો જો મનુષ્ય ભાવમાં આવો યોગ મળે, સદગુરુ મળે, એનો બોધ મળે, સત્સંગ મળે તો કંઈક જીવને ભાન આવે છે કે હું આવું કંઈક મારું સ્વરૂપ છે. એ સ્વરૂપનું એને જ્યારે ખ્યાલ આવે પછી જ પોતાના સહજ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. પહેલાં તો એને બોધથી ભાન આવે. પેલી સ્ટેજ તો એ છે કે ભાન જ નથી. ભાન આવે પછી એને વિચારણામાં થાય તો આ તો હું અનાદિથી મને આ હવે કંઈક જુદું લાગે છે.
થોડું એક બીજી રીતે વિચારીએ આત્મસિદ્ધિમાં ભગવાને જ્યારે અસ્તિત્વનું વાત કરી પહેલા પદની, ત્યારે એમ કીધું કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. ત્યાં બે શબ્દ આવ્યા, જ્ઞાન અને ભાન. તો જ્ઞાન અને ભાન એ બે જુદા જુદા તો છે જ, નહીં તો બે શબ્દ પ્રયોગ ન કર્યા હોય. બરાબર, જ્ઞાન તે ભાન નથી. ભલે ઇન્દ્રિયોને પોતાના વિષયનું છે અને આત્માને તો ઇન્દ્રિયોનું ભાન છે, તો જે આત્માને ઇન્દ્રિયોનું ભાન છે એને એના પોતાના સ્વરૂપનું ભાન નથી એમ ભગવાન કહે છે. તો આવું કેમ, પરનું ભાન આટલું હોય અને એને સ્વનું જ ભાન ન હોય, તો એ સ્વરૂપ કયું હશે કે જે પકડાતું નથી? સ્વપદાર્થ કેવો છે કે જેથી ભાનમાં આવતો નથી?
જયારે એને બોધ મળે એને વિચાર કરે કે આ ઇન્દ્રિયો પ્રવર્તે છે કોના, ઇન્દ્રિયો એની મેળે તો નથી જતી. જયારે હું કઈક પ્રવર્તન કરું છું
તમને જરા માઇક આવ્યો, માઇક
ત્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ને સાહેબ, પરિણામી ભાવ અત્યારનો જે છે એ કાળ બદલાશે, ક્ષણે ક્ષણે બદલાય છે પરિણામી ભાવ. પણ પૂર્ણ જ્ઞાન આપણે આ અંધકારમાં હતા, પરમાં જ હતા, રુચિ અનુયાય
બરાબર. ભાન એટલે અનુભવ એમ તમે કહેવા માંગો છો? ભાન એટલે અનુભવ, ભાન શબ્દ જે વાપરો છે હા એ કયા સંદર્ભમાં છે એ પકડવા માંગુ છું. કે જ્ઞાન એટલે ભાવ એટલે અનુભવ. અને મેં હમણાં એક વેદાંત શાસ્ત્રનો ગ્રંથ વાંચ્યું છું, એમાં એમણે સ્વામીજીએ પણ એ વાત કરી છે કે આત્માના જેમ આપણે અહીંયા જેમ જ્ઞાતા દ્રષ્ટા જૈન દર્શનમાં કહીએ છીએ, એમ એણે ત્રણ બતાવ્યા, તમે કહ્યા એ બતાવો, જ્ઞાતા છે, દ્રષ્ટા છે અને અનુભવ. જ્ઞાન એ અનુભવી શકે, કાંઈ પણ નો અનુભવ એને થાય, જળને દેહને કંઈ અનુભવ નથી થતો, પણ આત્માને અનુભવ થાય છે. એટલે અનુભવ થવાની અવસ્થા આત્માની છે, ચેતનની છે. મને તે આપણી શબ્દ વાપરો છો, બરાબર છે. તમે વાત કરી કંઈ આપ કોઈ બી જેમને પણ એમાં વિશેષ લક્ષ પડતો હોય તો આપણે આ શબ્દ એક જ વસ્તુ સમજવી છે, સહજ સ્વરૂપ કેવું હોય કે જેનું આપણને ભાન રહેતું નથી, ભાન થતું નથી, એ ભગવાન કહે છે આપણને. એટલે આપણે આપણી દશા તો સમજીએ છીએ એવી જ છે, આપણને સહજ સ્વરૂપનું ભાન નથી માટે જ કહ્યું છે. પછી એનો ઉપાય બતાવ્યો છે ત્રીજા ચોથામાં, ચોથામાં ખાસ કરીને. પણ આ પહેલા એવું છે કયું સ્વરૂપ? કોઈ કઈક સમજવું છે, કોઈ આમાં પ્રકાશ આપ્યો પછી ભાઈ એની પાસે આપણે સમજશું. પણ આપણા બધાના અંદરમાં મંતવ્ય જે કઈ કઈ જાતના છે, આપણી માન્યતા આના સંબંધમાં, સ્વરૂપ સંબંધમાં, એ જરા જો સ્પષ્ટ થઈ જાય તો ભાઈને એના ઉપર જે ચોક્કસ ફોકસ કરીને વાત કરી શકશે એવો માનવ લાગે છે. આપણે ત્યાં કોઈને આપણું તમને લેવું, તમે લો, તમને કઈ વાંચન તમારું સારું છે, તમે સમજાવો શું સમજાય છે.
શબ્દ ને સમજાવી શકું કે સહજ સ્વરૂપે, એટલે કોઈ પણ જાતનો એફોર્ટલેસ, જેને કહેવાય કે કોઈ પ્રયત્ન ન કરવો પડે કે બહારની સ્થિતિમાંથી અંદર આવવા માટે.
સહજ નો મીનિંગ આવી ગયો, વિના પ્રયત્ન.
સહજ સ્વરૂપે એટલે કે બહારથી અંદર વૃત્તિને લાવવા માટે પ્રયત્ન નથી કરવો પડતો પણ છૂટી જાય છે ત્યારે સહજ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એક્ઝેક્ટ એવો મીનિંગ થાય છે મને, એવું સમજાય છે કે બહારની ઉપયોગ બહારમાંથી વૃત્તિ અંદર વહી જાય અને એ સહજ રીતે જવી જોઈએ, એને વાળવી ન પડે અથવા ખેંચવી ન પડે,
યાદ ન કરવું પડે, સ્મરણમાં રાખવાની જરૂર
નહીં. અને એ સ્થિતિ કોન્સ્ટન્ટ રહે એને સહજ સ્વરૂપ સ્થિતિ કહેવામાં આવે.
કોન્સ્ટન્ટ સારી વાત છે. હર્ષદભાઈ સમજવાનો પ્રયત્ન કરીએ, બહુ અગત્યની વસ્તુ છે. આપણા પોતાના સ્વરૂપની વાત છે અને કે જે એનું ભાન નથી થતું, તો શું કામ ભાન ન થતું પ્રશ્ન નથી. ભાન નથી થતું આપણે સ્વીકારી લઈએ, હકીકત છે ભાન નથી થતું. તો એ સહ સ્વરૂપ એવું છે કેવું છે કે જેનું ભાન નથી રહેતું, નથી થતું?
પત્રંગ 609 ના પેલી ચાર,
હા એ જ છે, 609 ચાલે છે. હા ચાર જ બોલ, પેલા ચાર બોલ.
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. હવે મોક્ષ માટેની વ્યાખ્યાની અંદરમાં ભગવાને જેમ કહ્યું છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તો સહજ સ્થિતિ એટલે કે આપણી જે સહજ સ્થિતિ છે એ નહીં રહેવાનું કારણ શું છે કે આપણે કંઈક ને કંઈક રાગદ્વેષના પરિણામ થઈ જાય છે અથવા તો વિષમ પરિણામ થઈ જાય છે, વિભાવ ભાવ થઈ જાય છે. જ્ઞાનનો જ્ઞાન તરીકે ઉપયોગ નથી થતો પણ વિશેષ ઉપયોગ થાય છે, એટલે સહજ સ્થિતિ નથી રહેતી અને કર્મના બંધન થાય છે, એટલે મોક્ષ નથી રહે, બંધ પડે છે મોક્ષ. બીજી રીતે બીજાની અંદરમાં કહ્યું કે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, સહજ સ્વરૂપ છે જે જીવનું એટલે મોક્ષ સ્વરૂપ જ છે, એ એનાથી રહિત નથી. એનું પણ તકલીફ શું છે તો કે જીવને એનું ભાન નથી, પોતાનું સહજ સ્વરૂપ શું છે એને ખબર જ નથી. ભાન થાય તો મારું સ્વરૂપ આવું છે, કર્મ રહિત છે, એવું જો ભાન થાય તો એની સહજ સ્વરૂપે સ્થિતિ છે. પછી એમ થવાનું કારણ ત્રીજાની અંદર સંગના કારણે આ જીવ સહજ સ્થિતિ, સહજ સ્થિતિ ભૂલવાનું કારણ શું છે તો એ કારણ પણ ભગવાનને ખબર છે કે આ જીવ કંઈ પોતાની રીતે વિચારી શકે એવો નથી, એટલે એને કંઈક ને કંઈક આગળમાં મારે કહેવું તો પડશે. એટલે સહજ સ્થિતિ થવાનું કારણ શું છે ન ભૂલવાનું કારણ તો કે એ સંગને કારણે, તો સંગ શેનો છે તો સંઘ જે છે એના માટેની વાત, એ સંઘની નિવૃત્તિ થાય તો સહજ સ્વરૂપ અપરોક્ષ ભાન પ્રગટે છે, સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન, એટલે એ જે ભાન પ્રગટે છે એનું વર્ણન ન થઈ શકે, નિર્વર્તનીય છે. એ પ્રમાણે પણ આ અપરોક્ષ શબ્દ છે એ અહીંયા પણ આવ્યો, જેમ સ્વપદના પત્રમાં આવે છે, બે કે ત્રણ ઠેકાણે આ અપરોક્ષ શબ્દ છે. અને એવું અપરોક્ષ ભાન પ્રગટવાને માટે થઈને શું કરવું તો કે એ માટે સર્વ તીર્થંકર આદિ ભગવાન કહે, અસંખ જ્ઞાની ભગવાન કહે, અસંખપણું જ, અસંખપણું એટલે ક્યાંય પણ સર્વસંગથી રહીત, એ તો સર્વસંગની આપણી શરૂઆતની આપણી જે માન્યતા છે અથવા તો આપણી જે સમજણ છે એમાં શું છે કે બાર નો જે આપણે સર્વસંગ બધો કરી મૂકી
દઈએ, જયારે થાય એટલે આમ તો અહીંયા વાત કરી કે આ પ્રાપ્ત થવા માટે આ સહજ સ્વરૂપ નું ભાન થવા માટે એ ઉપાય બતાવ્યું, અસંગ પણ
અસંગ
સર્વથા અસંગ થવું પડે તો ભાન થાય.
એ અસંગ પણ કેવી રીતે થાય એ આપણે
એ તો પછી અંદર પાછી પાંચ માંથી બધી એવી આપી છે વિગત, આપણે તો ચાર જ સમજવા છે. તમે કઈ કહો
ભાઈ? પહેલું સેન્ટેન્સ જે છે,
જેમને પણ પ્રકાશ થતો એ કહેજો, અમે સંકોચ કરતા નહીં. આમાં એવું નથી કે અમુકને આ નામ લઈને કહું છું એટલે એમને જ કેવું છે, જેમ જેમને બી પ્રકાશ આપવો એ આપજો. હું આજ પ્રકાશ લેવા આવ્યો છું, દેવા નથી આવ્યો એ કહી દો, મારે કઈક સમજવું છે.
આપણે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી એ વિતરાગ મોક્ષ કહે છે. મોક્ષ કેને કહે છે? એટલે એકચ્યુઅલી જે પોતાના સ્વમાં જ રહીએ, પરમાં ન જાય. એમ જેમ કહે છે ને, પરમાંથી ખસ ને સ્વમાં બસ. તો આપણે થોડુંક એમાંથી આપણે વધારે આપણે સ્વમાં જઈએ તો આપણે થોડુંક વધારે પડતું આપણું પોતાનું સ્વરૂપનું ભાન થાય. સ્વરૂપનું ભાન તો જ થાય આપણે, કારણ કે આપણે આખો દી જનરલી આપણે ભારત આપણી જે વૃત્તિ છે એ ભારત પૈરા કરે છે. આપણી વૃત્તિ બહારથી ખેંચીને આપણે અંદર લઈ આવીએ આપણા પોતાના ખુલામાં, તો આપણા આત્માનું આપણે કલ્યાણ કરી શકીએ. એ રીતે આપણે કલ્યાણ કરવું હોય તો થાય. બાકી જનરલી પોઝિશન એ થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ બહારથી દેખાય ને એમાં આપણે બહાર વયા જઈએ છીએ, આપણે અંદર ને અંદર રહેતા નથી. અને આપણે જે સંઘને હિસાબે આજે આપણે ભૂલી જઈએ છીએ, સંઘને હિસાબે આપણે જે શરીરનો સંઘ છે, શરીરના સંઘને હિસાબે આપણે દુખાવો થયો, કઈ દુખાવાના હિસાબે મને દુખાવો થયો,
આપણા સ્વરૂપ બધો સંઘ જ છે.
આ બધો સંઘ જ છે. એટલે આપણે જે કરવાનું છે એ આપણે પોતાના આત્મામાં જ વસવાનું છે તો આપણે કઈ આગળ વધી શકશું.
કોઈ સિવાય કોઈને કઈ વિશેષ પ્રકાશ આમાં જ વિશેષ પ્રકાશ કઈ આપવાનો હોય કઈ સમજાવી શકતા હોય? માઇક સરખું રાખો, અવાજ નથી.
પોતાના સ્વભાવમાં પોતાના સ્થિતિ થવી એ સહજ સ્વરૂપ
આપણે જે કઈ કરવું પડે તે કરવું જોઈએ. અસંગપણાને બહુ મહત્વ આપ્યું છે કે અસંગ આપણે રહી શકતા નથી.
ના પણ જો બીજા બોલમાં ચિમનભાઈ બીજા બોલમાં એમ કીધું, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી એટલે આપણી સ્થિતિ નથી એમ તો ન કહી શકીએ. સહજ સ્વરૂપથી જીવ રહિત તો ક્યારેય નથી એટલે આપણે સહજ સ્વરૂપમાં સ્થિતિ નથી એમ તો નથી કહેવાતું. માત્ર આ સહજ સ્વરૂપ છે, આ સહજ સ્વરૂપ છે એવું ભાન નથી થતું. હા એ જ વાત છે.
સહજ સ્વરૂપ અને મોક્ષ ની સ્થિતિ જો બે એક હોય તો એ આપણે જ્યાં સુધી એક્સપિરિયન્સ ન કરીએ ત્યાં સુધી એને ડિસ્ક્રાઇબ કરવી આપણા માટે કદાચ, જ્યાં સુધી આપણે સ્વ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે એને ડિસ્ક્રાઇબ કરવી એ આપણા વર્બલ ઓલાની બહાર એ એવી સ્થિતિ છે કે જે કદાચ વર્બલ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા અત્યારે બધા એવરીબડી ઇઝ ફાઇન્ડિંગ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન કે સહજ સ્વરૂપ શું હોઈ શકે, કારણ કે બહુ ઓછા માણસો આપણે કોઈ એ સ્થિતિ પ્રાપ્ત કરી હશે.
કઈક થોડો ઘણો અંશે પણ આપણને લક્ષ આવ્યો હોય તો કહો એ સહજ સ્વરૂપ કેવું હોય. કઈ કોઈને મારા વિકલ્પ છે એ બતાવું છું, એટલે ભાઈને પછી જે એમને જે દર્શન પેલું આપવું હોય આપે. પેલો વિકલ્પ તો મને ત્યાં આવ્યો કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી અને એને વિતરાક તો મોક્ષ કહે છે. એનો અર્થ તો સીધો તો સાદો એમ કરીએ તો એમ જ થાય કે જે જીવો મોક્ષમાં છે એની સહજ સ્વરૂપમાં સ્થિતિ છે, અથવા તો મોક્ષનો અનુભવ જેને થઈ રહ્યો છે. તો હવે એમાં તો બે આવે, એક તો સિદ્ધ પરમાત્મા આવે ને બીજા અરિયંત કેવડી આવે, કારણ કે મોક્ષ શબ્દ વાપર્યો છે. મોક્ષમાં તો એ જીવો છે અર્થાત એમને સહજ સ્વરૂપનું ભાન છે. આપણને સહજ સ્વરૂપનું ભાન જ્યાં સુધી એ અવસ્થા ના આવે ત્યાં સુધી ન થાય અમારો પ્રશ્ન. એનાથી કોઈ એનો બીજો વિકલ્પ કે રસ્તો હશે? હા, બીજી વાત, બીજા બોલમાં ભગવાને કહ્યું કે જીવ એનાથી રહિત તો નથી પણ માત્ર ભાન નથી. આપણને જ્ઞાન તો છે હું આત્મા છું, એવું તો આપણે અનેક વાર બોલીએ છીએ. આત્મા વિશેનું ઘણું બધું સાંભળવું વાંચ્યું, હવે એમાં આપણને કોઈ વિકલ્પ નથી કે હું આત્મા છું કે દેહ છું. ના ના, કદાચ થોડોક દેહ અને થોડોક આત્મા એમ હઈશું, ના એમ વિકલ્પ નથી. હવે એ તો ખબર જ છે કે ના છું તો આત્મા જ અને દેહનો સંયોગ છે, એમાં તો કાંઈ વાંધો નથી. તો હવે ભાન જેમ દેહનું કે આત્મસ્થિતિમાં તો ઇન્દ્રિયોનું અને એ બધાનું એને ભાન છે, પોતાનું સ્વરૂપનું ભાન ન હોય, જેને પરનું ભાન છે અને સ્વનું ભાન ન હોય, આ તે કેવી અવસ્થા? આ મારો એક બીજો વિકલ્પ. અને એ થાય તો પછી સ્વ સ્વરૂપમાં સ્થિતિ છે ભગવાને કહી દીધું, બરાબર. હવે પછી કારણ બતાવે છે પાછા ભગવાન કે સંઘના યોગે ભાન ભૂલો છે. આ ભાન કેમ નથી? તો કે સંઘના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલો છે, પોતાનું જે સહજ સ્વરૂપ છે એ સંઘના યોગે ભૂલો. અર્થાત જો એ સર્વસંગથી મુક્ત થઈ જાય તો એને સહજ સ્વરૂપનું ભાન પ્રગટ થવું જોઈએ. આ સાદી સમજણ આવે કે જો બધો ત્યાગ કરી દો, એટલે ત્યાગ બાહ્યની વાત નથી, મનથી કોઈ પણ પ્રકારની અંદરમાં ક્યાંય કોઈ પણ પદાર્થ પ્રત્યેનો આસક્તિ ભાવ ન રહેતો હોય, ભલે પદાર્થની વચ્ચે હોય, પદાર્થનો ભોગવટો પણ કર્મ સંયોગે કરતો હોય, ઈચ્છાપૂર્વક ન હોય, તો એ ભાન થવું જોઈએ એમ પણ સમજાય છે. અને એટલા માટે ભગવાને ઉપાય બતાવ્યો કે સંઘની નિવૃત્તિ. સંઘની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન થાય છે, શબ્દ પણ સરસ વાપરો છે. પછી એમાં પ્રત્યક્ષ પરોક્ષ નહીં આવતો, એનાથી સુપર ડિગ્રીની વાત કરી, અપરોક્ષ ભાન પ્રગટે છે. એનો અર્થ એ કે પછી તો એ ભાનમાં જ એની સ્થિતિ હોય, એ ભાનની બહાર સ્થિતિ જઈ ન શકે એવી અપરોક્ષની વાત તો સમજીએ તો એવી આવે, અને એ માત્ર સંઘની નિવૃત્તિથી થઈ શકે છે એ વાત કરી. અને એના માટે થઈને અસંગ થવાની ચોથા બોલમાં વાત કરી એને માટે. હવે પ્રશ્ન મેં જે પહેલા જ કહ્યું એના ઉપર પાછો આવી જાઓ, તો જો કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી આ અવસ્થા પ્રાપ્ત ન થતી હોય તો જીવે એ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો કે કેમ? બીજું, સમ્યક દર્શન જેને થાય છે એ સમ્યક દર્શનની અંદરમાં આવું સહજ સ્વરૂપનું આંશિક ભાન કે વિશેષ ભાન કંઈ હોય કે કેમ? આ શબ્દને આ સંક્ષેપમાં સમજવું છે. આપણે બહારના તો ઘણા વાંચ્યા હોય એને વચ્ચે અહીં લાવશું તો કામ નહીં થાય. અહીંયા જે કહ્યું છે એને લક્ષ્યમાં રાખીને આનો ઉકેલ જોતો હોય તો શું આપણને ઉકેલ મળે? આ મારો આ વિકલ્પ પણ મેં કહ્યા છે. હવે ભાઈશ્રીને આપણે વિનંતી કરીએ કે આમાં જેટલું બને એટલું અમને કંઈક શંકા આશંકાનું સમાધાન મળે તો કંઈક થોડું સ્પષ્ટતા થાય.
શું આપ્યું છે કયો? પ્રશ્નમાં ઉમેરો કર્યો, સમાધાન નો
સમાધાન નથી
આપણી બધી વિચારણા બરોબર છે, પણ જરા ગડબડવાળી છે. આપણે બરોબર જઈએ છીએ, પણ આપણે આમ ક્યાંય સ્ટ્રેક નથી મળતો.
ક્યાં ટ્રેક ઉપર જવું નથી મળતું.
વાત ક્યાંય ને ક્યાંય સત્સંગ અત્યાર સુધીનો સ્વાધ્યાય એનું પરિણામ તો હોય જ ને જીવની અંદર. વિચારણા, આ બધું વિચારણાનો માર્ગ છે, વિચારણાનો માર્ગ છે. અને આપણે અત્યારે આ ચાર બોલ જ ઉપર વિચાર કરવાનો છે. અહીંયા વાત એ કરી છે, પહેલો બોલ છે એ સેના સંબંધી છે, મોક્ષનું સ્વરૂપ શું. જો પહેલો બોલ જીવનું મોક્ષનું સ્વરૂપ શું, જીવ મોક્ષે ગયો ક્યારે કહેવાય, અથવા જીવનો મોક્ષ થયો ક્યારે કહેવાય, કે જીવની સહજ સ્થિતિ થવી તે. તો આત્મસિદ્ધિમાં આપ્યું છે કઈ
મોક્ષ કહેવાનો જે શું થશે
પ્રતિભાબેન? દેહાદિક સંયોગ નો
અત્યંતિક વિયોગ,
અત્યંતિક વિયોગ. દેહાદિક, દેહ અને તત્સંબંધી, દેહ દેહની તરત સંબંધી એટલે મમત્વના, અને બીજા દેહ થકી જે છે આ જગતમાં આપણને જે સંબંધો થાય છે એ દેહ થકી થાય છે કે આત્માના સીધા થાય છે. તો આપણા જેટલા સંગ છે, આપણા જેટલા સંબંધ છે, એનું મૂળ શું? દેહ. એ તમામ સંયોગો રહિત દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. આત્યંતિક વિયોગ એટલે દેહનો પણ વિયોગ, મૂળે જવું જોઈએ ને. સંયોગ જવા જોઈ એમ સંયોગનું મૂળ શું છે? દેહ. તો જીવની દેહરહિત સ્થિતિ થવી, જો દેહ નહીં હોય તો દેહાદી નહીં હોય, દેહાદી નહીં હોય તો દેહાદી જન્ય સંયોગ નહીં હોય. આવી શુદ્ધ અસંગ સ્થિતિ થવી જીવની જ્યારે, ત્યારે એને મોક્ષ કહેવાય છે. તો આ સ્થિતિ, આ બધું ન હોય તો પછી જીવની સ્થિતિ શું રહી?
સમજવાનું
સિદ્ધપદ આવ્યું
એટલે જે સિદ્ધપદ આવ્યું. પણ જો સંયોગોથી જીવને બાદ કરો, આ જીવ અત્યારે છે આપણો, એ દેહાદિક સંયોગ સાથેનો છે, બરાબર છે. જે કંઈ છે જગત સાથે આપણો સંબંધ એ દેહાદિક છે, એને કારણે છે, એના નિમિત્તથી છે, એના સંબંધથી છે. એ જો નથી તો તોય હું છું, એ શું છું? પણ શું પોતે શું છે? જીવની સહજ રૂપે જીવની સ્થિતિ થવી, પ્રશ્ન ત્યાં છે મધુભાઈ નો, કે આ સહજ સ્થિતિનું સ્વરૂપ શું? એટલે ફરીથી વિચારો, એક તો પેલા સ્થૂળ વાત છે એ નીકળી જાય કે ભાઈ મોક્ષ થવો એટલે સેના થઈ બંધાયેલો છે એનાથી છૂટવું. મોક્ષ એટલે છૂટવું, મોક્ષ થવો, જેમ આપણે કહે ને ગ્રહણમાં મોક્ષ થવો, તો ક્યાંક અકળાયો છે, ક્યાંક પકડાયો છે, ક્યાંક ગ્રહાયો છે, ક્યાંક ગ્રસાયેલો છે, એનાથી એનું છૂટવું. બરોબર બેસે છે વાત? એ છૂટવું એને મોક્ષ કહેવાય. આ જીવની મોક્ષની સ્થિતિ નથી, તો જીવ ગ્રહાયેલો છે, સંસારથી ગ્રહાયેલો છે, તો સંયોગોથી ગ્રહાયેલો છે. આ બધા સંયોગોથી જે ગ્રહાયેલો છે એનું મૂળ શું? શરીર, દેહ અને દેહાદિક સંયોગ, એનાથી આ જીવ ગ્રહાયેલો. બસ જ્યારે દેહાદિક સંયોગ જેનાથી એ ગ્રહાયેલો છે એનાથી જો છૂટી જાય તો એનું સ્વરૂપ સહજ છે. હવે પ્રશ્ન કરો કે આ બધું ન હોય તો જીવનું સ્વરૂપ શું? એમાં દેહનો વિચાર નહીં કરવાનો, નામનો નહીં, રૂપનો નહીં, સંગનો નહીં, સંયોગનો નહીં, સંબંધનો નહીં, તો જીવનું સ્વરૂપ શું?
નિર્વિકલ્પ થઈ ગયો. નિર્વિકલ્પ દશામાં જેવું તો હોય
એ વિકલ્પ પછી પેલા એનું સ્વરૂપ શું? જેમાં વિકલ્પ આવે તો જીવનું સ્વરૂપ છે. જીવ અનંત ગુણોનો પિંડ છે, એમાં એના પ્રગટ ગુણો જે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સુખ, વીર્ય, ઉપયોગ, આ બધા જીવના લક્ષણો છે. એને આ એક સંયોગ સાથે સંબંધ નથી. આ સંયોગ છે એનાથી તો એના એ સ્વાભાવિક સ્વરૂપ છે, એ અવરાય છે. સંયોગોને કારણે, સંઘને કારણે એનું જે સ્વાભાવિક રૂપ છે એ અનંત જ્ઞાન સ્વરૂપ છે. અનંત જ્ઞાન દર્શન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, આવું તારું જીવની આ સહજ સ્થિતિ છે. આ સ્થિતિ એને મોક્ષ કીધો છે. એમાં આ બધા જે કઈ જીવને રોકનારા, આવરનારા એ પરિબળો કયા હતા? તો દેહાદિક સંયોગ. એનો આત્યંતિક વિયોગ થઈ ગયો એટલે જ્ઞાની કે છે એ મોક્ષ થયો. પણ આ બધા સંયોગો ગયા પછી રહ્યું શું? રહ્યું છું જીવના પોતાના ગુણો, કે જે ગુણ અને ગુણી અભિન્ન છે, અભેદ છે. ગુણથી ગુણી અભેદ. જો જીવ છે તો જીવ ગુણ સહિત છે. ગુણથી રહિત જીવ દ્રવ્ય ગુણથી રહિત ગુણી હોઈ શકે, અભિન્ન છે. એ સ્વભાવ છે એનો. એ સહચારી પણ નથી, એ સમવાય પણ નથી,
સહજ અવસ્થા.
પણ આ એની સહજ અવસ્થા છે. એની સહજ અવસ્થામાં શું આવે? તો કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સુખ, વીર્ય, આનંદ, ઉપયોગ, એ બધા જુદા 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 જેટલા પ્રગટ ગુણો, પ્રગટ અપ્રગટ તો અનંત છે, ત્યારે આપણે એની ગણતરી નહીં કરી શકીએ. ત્યારે જેટલા જેટલા, અને કઈ ગણતરી ન કરવી હોય તો એક જ ગુણ જ્ઞાનીઓએ કીધો છે, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ. ચૈતન્ય છે, સદા ચૈતન્ય છે, એટલે ઉપયોગવંત છે, ચેતનાવંત છે. જેનામાં ચેતના જે છે એ સદાય ઉપયોગી છે, સક્રિય છે. એ ચેતના ક્યારેય મૂઢ નથી. એ ચેતના ક્યારેય જેને કહી કે શાંત છે એવું નથી, એની ચેતના સક્રિય છે. ગમે તે અવસ્થામાં જીવ પર પદાર્થને જાણે છે, જુએ છે, અનુભવ કરી શકે છે, સંવેદન છે એનું. અન્ય પદાર્થને જીવ દ્રવ્યને છોડીને કોઈ દ્રવ્યમાં આ ચેતના એટલે કે ઉપયોગ, ચૈતન્ય ઉપયોગ કોઈ દ્રવ્યમાં નથી. તો આ જીવની સહજ સ્થિતિ શું? તો કે અનંત ગુણો યુક્ત ચૈતન્યનો પિંડ અરૂપી છે. અરૂપી હોવા છતાં એ ગુણોનો પિંડ છે. આ પેલા જીવની સ્થિતિને લક્ષમાં લેવી પડે. તો આત્મા કેવો છે? તો કે અશરીરી છે, અરૂપી છે, અનંત ગુણોનો પિંડ છે. અને અનંત ગુણોનું એનું પ્રગટ રૂપ એ ચૈતન્ય છે. ચૈતન્ય છે, ચૈતન્ય એટલે એમાં એનો જ્ઞાન ગુણ જાગે છે, એનો દર્શન ગુણ જાગે છે. શું છે જ્ઞાન ગુણ? એ પ્રત્યેક જ્ઞેયને જાણે છે, હર સ્થિતિમાં એ જાણે છે, જુએ છે અને અનુભવે છે, સંવેદન કરી શકે છે. નારકીમાં પણ સંવેદન કરી શકે, નિગોદમાં પણ સંવેદન કરી શકે, કોઈ પણ ગતિમાં, કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ કાયામાં જીવ સુખ દુઃખની સંવેદના કરી શકે છે. એની સંવેદન ગુણ છે, જોવા જાણવાનો ગુણ છે. અને જોવા જાણવામાં એની પાસે ઇન્દ્રિયો ન હોય તો પણ આ સહજ સ્થિતિ છે એની. જોવું એની સહજ સ્થિતિ છે, જાણવું એની સહજ સ્થિતિ છે. તમે કહો બ્રેઇન ક્યાં હતું? મગજ તો નથી. અને તમે શું વાત કરો છો કે આત્મા જાણે છે? તો કે એને સાધનોની જરૂર નથી, એનો સહજ ગુણ છે. જાણવું એનો સહજ ગુણ છે, ઉપયોગથી એ જાણે છે. પછી એ ઓછો વધતો છે એની ચર્ચા ન કરવી, એ પછી એ આખા ભેદ ભાંગામાં આવશે. પેલા તત્વ સમજવાનો પ્રયત્ન કરવો કે આ જીવનું મૂળ સ્વરૂપ શું છે. તો અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદા. તારી જે ચૈતન્યની જ્યોતિ છે એ સ્વયં છે, કોઈના કારણે નથી. તું મનુષ્ય થયો એટલે તું બધાને જોવાનું શીખો, તને આંખ મળી એટલે તને જોવાનું આવ્યું. એવી તારી જૈતની જ્યોતિ કોઈ તેલ, દીપ, દિવેટ કે બાતના આધાર ઉપર નથી, સ્વયં છે. તારું સુખનો સ્વભાવ પણ સ્વયં છે. એટલે જે વેદન તને થયું એ ભૌતિક સુખ દુઃખનું વેદન છે, તારો સુખનું વેદન તો તારું પોતાનું છે. એટલે પેલા વેલા સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્થિતિ, સહજ સ્વરૂપે સ્થિતિ એટલે પોતે આ જીવ દ્રવ્ય છે એ ગુણી છે, એના સ્વાભાવિક અને સાહજિક જે ગુણો છે, આગંતુક નથી, ક્યાંયથી આવ્યા નથી, એ ગુણો યુક્ત જ્યારે દ્રવ્યની સ્થિતિ છે. દ્રવ્ય જ્યારે પોતાના સ્વાભાવિક ગુણો યુક્ત છે તો એની સહજ સ્થિતિ છે. એ સહજ સ્થિતિ એટલે અત્યારે જે એના ગુણો છે એનું કોઈ કારણ નથી, કોઈ સંયોગ નથી, કોઈ નિમિત્ત નથી, કોઈની કૃપા મહેરબાની નથી, એ એના ગુણો છે અને એનાથી અભિન્ન છે. આવો જે એનું સ્વરૂપ છે એને વિતરાગ શું કહે છે? મોક્ષ. અને આ સ્થિતિ એની છે સંપૂર્ણ છે, આમાં કઈ એને ઉણપ. જીવને જીવવા માટે કોઈ પર દ્રવ્યની જરૂર નથી, એક પરમાણુ માત્રની મળે ન તો એના સુખ માટે, એની શાંતિ માટે, એની સમાધિ માટે અન્ય કોઈ દ્રવ્યની આવશ્યકતા ખરી નહીં. તો પેલા જીવ સહજ સ્થિતિમાં જ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સ્વયંપૂર્ણ છે. આ શબ્દ સમજવા, જીવ પોતાની સહજ સ્થિતિમાં સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સ્વયંપૂર્ણ છે. જ્યારે એ સંઘમાં છે અત્યારે અધૂરો છે. આંખ નથી તો એ પૂર્ણ છે, આંખ છે ત્યારે એ અધૂરો છે, એની મર્યાદા છે જોવાની. પણ જ્ઞાન સ્વરૂપ છે તો ત્રણ લોકનો કોઈ પદાર્થ એનાથી અજાણ નથી. તો શરીર છે એ મર્યાદા છે, ઇન્દ્રિયો છે એ મર્યાદા છે, જેને આપણે સહાયકારી ગણીએ છીએ. અરે રે બિચારાનો આંખ ગઈ હવે શું કરશે, કાન ગયા હવે શું કરશે, આ તો અધૂરો છે જીવ, સંયોગોથી અધૂરો છે, સ્વભાવથી અધૂરો નથી. સહજ સ્થિતિમાં એ સંપૂર્ણ છે, સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ એ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયંપૂર્ણ છે. અને એ જ જીવને પોતાની સ્થિતિ પ્રાપ્ત કરવી છે. અને જ્યારે સંપૂર્ણ છે ત્યારે એનું સુખ પણ સંપૂર્ણ છે, અને સુખની અભિવ્યક્તિ આનંદ એ પણ એનું સંપૂર્ણ છે, પરમાનંદ છે. પરમાનંદ એથી ઉત્કૃષ્ટ કોઈ બીજો આનંદ હોઈ શકે નહીં. એટલે કોઈના સંગમાં, કોઈના સાથમાં, કોઈના જોડાણથી એને આનંદ સુખ નથી. એ જ્યારે બધાથી રહિત થાય ત્યારે સુખી છે. ખ્યાલ આવે છે? આપણી આખી ભ્રાંતિ અનેક જન્મોની. આપણે માનીએ છીએ કે કશુંક મળે તો સુખ છે. જ્ઞાનીઓ કે તું સહજ થા તો સુખ છે, કશુંક મળે એ નહીં,
મળે એ તો આવરણ બને છે.
હા, મળે એ આવરણ બને છે, એ તારા ગુણને રોકનાર બને છે, આવરનાર બને છે, અંતરાય બને છે, રોધ બને છે. તું તો પરિપૂર્ણ છો, સ્વયં જ્યોતિ સુખધામ. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને વિતરાગ મોક્ષ કહે છે. મોક્ષ એટલે અન્ય દ્રવ્યથી હવે એ બંધાયેલો નથી. સામાન્ય રીતે છ દ્રવ્યમાં જીવ એક જ દ્રવ્યથી બંધાય છે. કયા દ્રવ્યથી? પૂતગલ દ્રવ્યથી. ધર્માસ્તિકા એને બાંધતું નથી,
વચ્ચે આવતું નથી.
અધર્માસ્તિકા એ બાંધતું નથી, આકાશ કઈ બાંધતું નથી, કાળ બાંધતો નથી. તો આખી રમત નવ તત્વમાં જે સમજાવી છે, બંધ અને મોક્ષનું વ્યવસ્થા રમત, એ જીવ અને અજીવમાં, અજીવમાં પણ પૂતગલ. એટલે બાકીના પાંચ અજીવમાં ચાર અજીવને તત્વની ચર્ચામાં લીધા જ નથી. જે કંઈ છે આ જીવનો સમસ્ત સંસારનું સ્વરૂપ, એ જીવ અને પૂતગલ એનો જો સંબંધ થયો તો એ આશ્રવ કહ્યું. આશ્રવ એટલે સંબંધ થવો, તે પૂતગલ સાથે સંબંધ થવો એનું નામ આશ્રમ. એ શુભ ભાવથી થાય કે અશુભ ભાવથી થાય, પુણ્યથી થાય કે પાપથી થાય, પરિણામ એક જ થાય, બંધ બંધ. પછી સંવર એ આશ્રવને રોકે, જીવ પોતાના ગુણના બળથી આશ્રવને રોકે. અને પૂર્વે જે પોતે આવી ભૂલ કરી છે અને કર્મના સંયોગો આવરે જ છે એને પોતાના તપથી કાઢે, એ પછી આખો ધર્મની આખી પ્રક્રિયા છે. તો નિર્જરા થાય. તો સંવર અને નિર્જરાથી પરિણામ શું આવે? મોક્ષ. સંવર અને નિર્જરાથી પરિણામ મોક્ષ આવે. અને શુભ અને અશુભ આશ્રવથી પરિણામ બંધ થાય. આ આખું નવ તત્વ અને આ આખું જીવ અને એનો સંસાર, એ સંસાર બંધાય કેમ અને એ સંસાર છૂટે કેમ? સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. હવે આ જે સહજ સ્વરૂપ છે એ તો એનું સંયોગોને આધીન નથી, કોઈ નિમિત્તને આધીન નથી, એ એના ગુણ અને ગુણીનો અભેદ સ્વરૂપ છે. એટલે જેટલા જેટલા ગુણો છે એ જીવના પોતાના સહજ યથાર્થ, એટલે સહજ એટલે સાથે જન્મેલા, એનું અસ્તિત્વ જે છે એમાં જ આ ગુણો નિહિત થયેલા છે, બહારથી આવેલા નથી. એટલે જીવ રહિત નથી, સહજ સ્થિતિથી, સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. જીવ જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન બહારથી નથી. એને શાસ્ત્ર વાંચ્યા એટલે જ્ઞાન થયું? તો કે ના. એને ચશ્મા પહેર્યા એટલે એને દ્રષ્ટિ મળી, દ્રષ્ટા થયો? તો કે ના. એ રહિત નથી પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, એને ભાન નથી. જીવની આ એક અનાદિકાળની સ્થિતિ કીધી છે કે જે પોતે પૂર્ણ હોવા છતાં પોતાની પૂર્ણતાનું પોતાને ભાન ન હોવું, બસ આ જગતની અંદર એક અદ્ભુત સ્થિતિ. અને એનું કારણ શું એ ત્રીજામાં આપ્યું છે. કેમ ભાન નથી આપણે એમ થાય એને બધી ભાન પડે છે અને કેમ ન પડે, કારણ આપ્યું છે સંઘના યોગે. તો જીવની કોઈ સ્થિતિ એવી ખરી ભૂતકાળમાં કે સંઘ વિના હોય તો મોક્ષ રૂપ જ હોત, તો આખી વાત જ રહેતી નથી આખી. એટલે કર્મ સંયોગ જીવ કયું છે, ખાણ અનાદિ અનંત. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા દેહનો ભાખે સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યો કે છ દ્રવ્યની લોકમાં ઉત્પત્તિ થઈ ત્યારે આ જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય બંને સંઘમાં ઉત્પન્ન થયા છે. અને જ્ઞાનીઓ એનું ઉદાહરણ આપે છે કે સુવર્ણ શુદ્ધ હોવા છતાં એ ઉત્પન્ન થયું છે સંઘમાં, કેના સંઘમાં, માટીના. લોખંડ શુદ્ધ હોવા છતાં સ્ટીલ એ ઉત્પન્ન થાય છે સંઘમાં, શેમાં, માટીમાં, પથ્થર સાથે. હીરો શુદ્ધ છે છતાં ઉત્પન્ન થાય છે સંઘમાં, સેના, કોલસા. આવી વસ્તુની સ્થિતિ એમ આ જીવ સહજ સ્વરૂપ એની હોવા છતાં, શુદ્ધ હોવા છતાં ઉત્પન્ન થાય છે એ સંઘમાં, સેની સાથે, જડની સાથે. એ જડની સાથે જે એનો સંઘ છે, પુદ્ગલનો એનો સંઘ છે, એના યોગે પોતાની સહજ સ્થિતિ ભૂલ્યો છે. એને હંમેશા સંગીપણામાં જ પૂર્ણતા લાગે છે. સંગી વિના પોતાને એમ થયું હું નિરાધાર થઈ ગયો, નિરાશ્રય થઈ ગયો, અરે મારી એક આંખ ગઈ, અરે મારું આ શરીર ગયું, અરે મારા આ સભા સંબંધીઓનો વિયોગ થયો, હું કેમ જીવીશ હવે, હવે આ તો મારા હાથ પગ હતા, આ મારા છોકરા નથી, આ મારો પૈસો વયો ગયો, આ મારી પાસે ઘર હવે નથી. આ સંઘમાં સંઘના યોગે જીવ ભૂલી ગયો. હવે દરેક વખતે પોતાને સંઘથી જ આધારિત માને છે. જે જે જીવનમાં એને સંઘ મળ્યો છે એમાંથી ગયો, સ્વજનોનો વિયોગ થયો, તો તે ક્ષણે એને એમ થશે કે હવે જીવવું આકરું, હું કેમ જીવીશ. સ્વયં છે નહીં જીવનની પોતાની પૂર્ણ સ્થિતિનું ભાન નથી કે કોઈ ન હોય ત્યારે જ હું છું, કશું જ નથી ત્યારે હું, મારું બધું લૂંટાઈ ગયું, ધરતીકંપ થયો, આખું મારું ઘર વગેરે બધું ગયું, આગ લાગી ગઈ, તમામ ભસ્મીભૂત થયું, હવે કેવી રીતે જીવવું. આ સંગ્રહ યોગે જીવ પોતાની પૂર્ણતાને ભૂલ્યો છે. પણ જગતનો નિયમ એક છે કે બધું જ ભલે ગયું હોય પણ પોતે જીવતો હોય તો જીવતો નર ભદ્રા પામે. ધીરે 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 કરતા કરતા એની અંદરની જે પોતાના ગુણો, પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય એને ભાનમાં આવતી જાય કે કોઈ નથી ત્યારે પોતે પોતાનો સહારો બને. એ વિચારની પ્રક્રિયાથી એ થઈ શકે છે. પણ સંઘના આ સહજ સ્થિતિનું ભાન નથી એનું મુખ્ય કારણ એ છે કે એનો સંઘનો યોગ એ આજકાલનો નથી.
એટલે ઉપયોગ બધો સંઘમાં જ જોડાય માટે ભાન નથી રહેતું એમ થયું.
સંઘમય થઈ ગયો છે એટલે અનાદિનો છે ઉપયોગ. આ સંઘ છે એ અનાદિનો છે પણ અનાદિ અનંત નથી,
છૂટી શકે છે.
અનાદિ શાંત છે. સંઘ અનાદિનો છે પણ એ અનંત નથી. જીવ સંઘથી રહિત થઈ શકે છે. ખ્યાલ આવે છે? સંઘનું સ્વરૂપ છે અનાદિથી, અનાદિથી છે એટલે પોતાનો ઉપયોગ ચૂકાઈ ગયો, ભાન ભૂલાઈ ગયું એટલે એના મય થયો, આધારિત થયો. પણ એ અનંત નથી, તું એને છોડી શકે છે. સંઘને નિવૃત્ત થઈ શકાય છે, સંઘની નિવૃત્તિ કરી શકાય છે. અને એટલા માટે ચોથામાં કીધું કે અસંગપણું સર્વશ્રેષ્ઠ છે. તીર્થંકર આ માર્ગ બતાવ્યો, લે એકાએક બધું નહીં થાય, તો સિદ્ધ પદમાં જાને કેવળ જ્ઞાન થાય ત્યારે જ નહીં થાય, પણ કેવળ જ્ઞાન થવા માટે તારે અસંગ થવું પડશે. આ એનો માર્ગ ધર્મનો કયો થયો? અસંગતાનો. એટલે તારી પૂર્ણતા તારે પ્રાપ્ત કરવા માટે તારું જે અવલંબનપણું છે પુદ્ગલ ઉપર અનાદિથી છે, અને એવું બેસી ગયું છે તારી શ્રદ્ધામાં જ્ઞાનમાં, એને તું છોડી શકીશ? એટલે કહ્યું કે લ્યો યમ નિયમ લ્યો, વ્રત લ્યો, આના વિના ચાલશ. તમે કહો કે મારા, તમે એમ કે વ્રત લ્યો, જીવશો કે નહીં જીવો? તમે કહો મને આ વ્યસન છે, છોડી દો. આ નિવૃત્તિનો માર્ગ, ધર્મ નિવૃત્તિનો, સંઘની નિવૃત્તિ, સંબંધની નિવૃત્તિ, સંયોગની નિવૃત્તિ. અને જે એકદમ પોતાને થઈ ગયું છે કે આ એટલે જ હું, જેમ દારૂડિયાને દારૂ એટલે જ પોતે, હું નહીં પીવું તો નહીં જીવી શકું, એમ આપણા જીવનમાં કેટલી બધી અજ્ઞાનની ઘોર મિથ્યા માન્યતાઓ કે આના વિના મને ચાલશે. આ બધી જે છે એ ભાન ભૂલમાં, અભાનની સ્થિતિ છે. બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ જીવ અભાન, આ એને જ્યાં સુધી ભાન નથી તો ભાન ક્રમશઃ થઈ શકે, ભાન એને ક્રમશઃ થઈ શકે છે. સત્સંગ, સદુપદેશ, જ્ઞાનીના વચનો, એ જે પોતે જે અસંગ થયા છે, જે નિવૃત્ત થયા છે, એ નિવૃત્તિનો ક્રમ જીવોને બતાવી શકે છે. અને જેટલા જેટલા પ્રમાણમાં નિવૃત્તિ સાધી શકાય છે એટલા પ્રમાણ જે સાચો સાધક છે એને આનંદ આવતો જાય છે કે હું ઓછા પરિગ્રહથી જીવી શકું છું તો આનંદ આવે કે દુઃખ થાય? કે પેલા તો મારે કેટલું જોતું હતું ને હવે તો કઈ નથી, બધું ચાલશે, હવે કઈ હોય તો ઠીક છે, ન હોય તો આનંદ આવ્યો કે દુઃખ થયું? તો આ બધા હોય તો જ હું જીવી શકું, સગા વાલા બધા હોય તો જ, હવે કોઈ આવતું નથી તો ભલું થયું, ભાંગી જંજાળ, મૂકને લપ, હવે ક્યાં સુધી વડગો છું બધાને? સુમિતરાબેન બોલતા નથી તમે, પેલા ભાન પ્રગટે છે, પેલા એ સમજ, જેટલું કીધું છે એટલું જ વાંચો. અપરોક્ષ ભાન પ્રગટે છે, હા, તો જે ભાન થશે એની સરસ, જો એને જયારે ભાન થશે કે હું બધાથી રહીત પણ પૂર્ણ છું તો એની સરસ સ્થિતિ છે. એટલે કે હવે તો કઈ છૂટી શકે એમ નથી, હવે આમાંથી કઈ છૂટી શકે, જ્ઞાન છૂટી શકે, દર્શન છૂટી શકે, તો હવે કઈ છોડી શકાય એવું નથી. તો એ જ એને ભાન થયું એટલે આવી સહજ સ્થિતિ થઈ, એની સહજ સ્વરૂપે સ્થિતિ છે. અને એટલા માટે ત્રીજામાં સરસ કીધું છે કે સંઘના યોગે જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે, પણ સંઘની નિવૃત્તિ એ સહજ સ્વરૂપનું અપરોક્ષ, એટલે એક રૂપ પોતાને જેમાં પ્રત્યક્ષ ને નહીં, અપરોક્ષ એટલે એકમેક, અપરોક્ષ એ જુદું નથી, પોતાની સાથે જ પોતાનું સ્વરૂપ છે એને અપરોક્ષ કહેવાય, પોતાથી દૂર નહીં. સ્વાનુભૂતિ એ અપરોક્ષ, ગુણાનુભૂતિ એ અપરોક્ષ, પોતાના ગુણની અનુભૂતિ થવી એમાં પ્રત્યક્ષ શું? અપરોક્ષ. ખ્યાલ આવે છે? સદદેવના દર્શન થવા એ પ્રત્યક્ષ, અને એ દેવ છે એ સ્વર્ગમાં છે, સિદ્ધલોકમાં છે, પરોક્ષ છે. પણ તને આત્માની અનુભૂતિ થવી અપરોક્ષ છે, એ તત્વ બહાર નથી, તારામાં નથી, તું જ એ તત્વ છો એ અપરોક્ષ, આત્મા અપરોક્ષ છે.
કેવળ ભેદતા છે, કેવળ ભેદતા, ક્યાંય ભેદ છે જ નહીં,
કઈ નથી, પોતે જ છે,
થતો જ નથી.
એટલે એને અપરોક્ષ ભાન પ્રગટે છે. ભાન કેવું પ્રગટ્યું? કે જે છે એ તો હું જ છું, એટલે એને હવે બીજા કોઈ પ્રમાણની પ્રત્યક્ષની કોઈ આવશ્યકતા ન રહી. અને એ આપણને આ જે કીધું ને બેને 537 ના પત્રની અંદર એણે કહ્યું કે જે બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે એ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. 436 ના પાના ઉપરનો પહેલો પેરેગ્રાફ, નરકાદી ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદી ભાવ કલ્પનાના હેતુ છે. આ બધું શત્ર, પિતા, શત્રુ, મિત્ર, ભાઈ, ભાંડુ, સ્વજન, પરિજન આ બધું શું છે? કલ્પના છે જીવની. ભાવ એટલે પોતાની, દ્રવ્ય કલ્પના નથી, પોતાની જ કલ્પના છે. અજ્ઞાન પોતાનું જ છે અને પોતે જ ઊભું કર્યું છે. આ ભાવ કલ્પના છે તારી કે સંસારમાં આ બધાય મારા છે, એ તારી ભાવ કલ્પના છે. અને ભાવ કલ્પના એ ભાવ કર્મ છે. ભાવ કલ્પના છે એ ભાવ કર્મ છે અને જેને કારણે દ્રવ્ય કર્મ બંધાય છે અને દ્રવ્ય કર્મથી આખો સંસાર છે. આ ભાવ કલ્પના છે, વાત બેસવી જોઈએ. અને ભાવક છે, ભાવ કલ્પના માટે ચેતન, માટે ચેતન રૂપના તારી જ છે, આમાં કોઈ જવાબદાર નથી. આ ભાવ કલ્પના કોની? પોતાના ચેતનની છે. એ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. શેની નિવૃત્તિ? ભાવ કલ્પનાની છે. કલ્પના અને ભાવ એટલે પોતાના, માન્યતા પોતાની, મિથ્યા માન્યતા. કયા અંગેની? કે આ જન્મ મરણ, દેહ, દેહના વિકાર, પુત્ર, પિતા, શત્રુ, મિત્રાદિ ભાવ, તમામ સંસારના સંઘ સંયોગ, આ તમામ પોતાની ભાવ કલ્પના છે. એકેય તારું નથી, માત્ર કલ્પના જ છે. આ મારો દીકરો છે તો કે કલ્પના છે, આ મારો બાપ છે તો કે કલ્પના છે. શું છે? તારી ભાવ કલ્પના છે. કોઈ વસ્તુ સ્થિતિ છે જ નહીં એવી જગતના વ્યવસ્થામાં, છે જ નહીં તે માયનું. અને ઘણાને તમે જોયું હશે, દીકરી ન હોય તો દીકરી કોકની ગળે વળગાડે છૂટકો કરે, મેં એને દીકરી માની છે ને ઓલી એમ જ, મને એને દીકરી માની છે, મને એની ઈ ગળે પડતી આવે પાછી. પણ રેવા દે બેન, સંસાર ટૂંકો થાય એટલો કર. કોઈને દીકરી માનવી નથી, કોઈને દીકરા માનવા નથી, કોઈને ભત્રીજા લેવા નથી, કોઈને આ ન હોય તો કઈ કોઈ દત્તક લે છે, રેવા દો. આ ભાવ કલ્પના સંસાર વધારોમાં, જૂઠાણું વધારોમાં, અજ્ઞાન વધારોમાં બહુ થયું. નથી તો હારું થયું. ભગવાન નરસિંહને તો હતા ને ગયા તો એને કીધું કે વાહ પ્રભુ વાહ, જ્ઞાનીઓને જ્યારે આ કલ્પનાજન્ય સંસાર તૂટે છે, છૂટી જાય છે, ત્યારે એનો આનંદ વેરાય છે. કે મને બાધક કરનાર પરિબળ મોહને કારણે હોત ત્યાં સુધી મારું કંઈ ને કંઈ એની સાથે જોડાણ થાય, મને રોકત ગયું. આ આટલું એક કર્મનો અંતરાય કર્મ ગયું. એટલે આ બધી પૌદ્ગલિક ક્રિયા છે. પણ અહીંયા સરસ એક કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. એટલે બધું જે છે એ કલ્પના છે. એટલી સરસ વાત મૂકી છે. એટલે સંઘ માત્ર કલ્પના છે, સંઘ માત્ર કલ્પના છે, સંઘ સત્ય નથી. આનાથી બીજો અર્થ એ થાય કે સંગે તો જીવનું જીવન સંગે નથી, એ અનનેચરલ છે. એની સહસ્થિતિ કઈ? અસંગી સહસ્થિતિ. અને અત્યારે જે છે અસહજ સ્થિતિ છે. સગી સંયોગી, સંયોગી સ્થિતિ, સંગી સ્થિતિ એ અસહજ છે. ઇટ ઇઝ અનનેચરલ લાઈફ દેટ વી આર લિવિંગ. અને સિદ્ધિની લાઈફ છે એ નેચરલ છે કે અનનેચરલ છે? નેચરલ છે, બરાબર છે, મુક્ત શુદ્ધ છે. હવે આવી સ્થિતિથી વધારે ઉત્કૃષ્ટ હોય નહીં. હવે એમાં સંગ છે
કોઈ પ્રકારે નથી,
કોઈ પ્રકારે કોઈ કલ્પનાથી નથી. તો બધું છૂટે તો આપણે મુક્ત થયા કે બંધાયા? તો રોકકડ કરવાની કે જરાક વનમાં આનંદ લેવાનો જ્ઞાન હોય તો કે જે છૂટું. ઘણી વાર એવી સમજ આવી જાય સ્વાધ્યાયથી, સત્સંગથી, અને અમુક વસ્તુ છૂટી જાય પ્રવૃત્તિનું, તો આપણે કે હવે ફરી શરૂ કરવી. હળવાશ થયા અને આપણને એમ થાય બીજું કઈ નહીં, પણ પછી પાછું જે આપણને પ્રલોભન હોય ને, લાલચ, એ સત્સંગનું બળ આપણને આપે કે હવે કરવી
રોકાઈ જાય.
બસ હવે રોકાઈ ગયા એટલે ઘણા નિવૃત્ત થયા પછી કે બસ હવે કઈ બીજું કરવું નથી. નહીં તો દોડાદોડ કૂતરાની જેમ કરે, અહીંયા જાઉં ત્યાં જાઉં, પાર્ટ ટાઈમ કરું, થોડું કરું, બને દયા થોડાક પૈસા દે, બસ જાઉં. ઓલો એમ કે મૂકી દે, બહુ સરસ હો, આ તો ક્યાં સુધી છૂટાતું નહોતું, આ સત્સંગમાં ગયા છીએ, બધું અંદર યાદ ઉભરા આવે અને જેવું ખબર પડે કે તમે નિવૃત્ત થયા છો, બસ હવે કંઈ કરવું નથી, એમાંથી જે મળશે એમાં ચલાવશો. પણ ઓલો કે તારી આવક ઓછી થઈ, ઓછી જ થાય ને, એમાં શું કમાતા હતા ત્યારે ને નિવૃત્તિમાં કંઈ આવક ખર્ચી હોય, પણ હવે જે છે એનાથી ગોઠવી લેશો, હવે પેન્શન પ્રમાણે ગોઠવાઈ જશે, એમાં શું વાંધો હતો? અને બધું ચાલે છે કે નથી ચાલતું? બધું ચાલે છે, એનો વ્યવહાર ટૂંકો થઈ જાય છે. આપણે મહિનામાં 10 વાર ભજીયા ન ખાવા, 2 વાર ખાવા, તાવડો ન મૂકવો ઘરે, ચાલે કે નહીં? શું છે, તમે કહેતા કેમ નથી ચીમનભાઈ? બધું ચાલે છે ને? કેટલા વર્ષ ત્યાં નિવૃત્ત થયા? 25 વર્ષ ત્યાં નિવૃત્ત થયા હતા, ત્યારે ભલે 50,000 કમાતા હતા, અત્યારે નથી તો નથી, બીજું શું, અડધા આવે છે ને, બસ. તો સરકાર અડધા આપે છે એટલે સરકાર કે છે કે તારી અડધી તૃષ્ણા તો ઓછી કર. મારી સરકાર આપણને મારે કે જલા એ કલ્યાણમાં આપણને ઉપકારી થાય છે, જોકે એ તો સમજે છે કે બહુ જો ગયો. બસ એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાની પુરુષોએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મસાધન, આત્મસાધન પરમાર્થ માર્ગની સાધના એટલે આત્મસાધન. અને આત્મસાધન કરવાનું લક્ષ્ય શું? જીવનમાં જેટલી બને તેટલી અસંગતા ઊભી થાય, જેટલી બને તેટલી. અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ, તું અસંગ જ છો પણ આ બધી માયાને કારણે, સંગના કારણે તું તને સંગી માનસ. અને અત્યારે જ્યાં સુધી એ તારી માન્યતા છે ત્યાં સુધી એ સંગમાં કંઈક ઓછા વધતું થાય તો તું તને દુઃખી માનસ, હકીકતમાં નથી તો દુઃખી. કઈ પણ વસ્તુ જાય તો કંઈ દુઃખી નથી, પણ તારું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ રાગ દ્વેષના વિકલ્પો છે. કોઈ જીવને પોતાના શરીરનું એક અંગ તૂટી જાય તો પછી એ બાકીના શરીરથી ચલાવતા શીખી જાય કે નહીં? શીખી જાય છે. અને શરીરની અંદર તો કેટલા અંગો ભાંગી જાય છે, ગોળો ભાંગી ગયો તોય ભલે, ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય તોય ભલે, કિડની બદલાવવી હોય તોય ભલે, અને અનેક પ્રકારનું જેને કહીએ એને પહેલા વહેલા જ આંખનો મોતિયો કામ કરતો એટલે આંખ કામ કરતી બંધ થઈ ગઈ, લાવ લેન્સ કામ પતી ગયું, કાન કામ કરતા બંધ થઈ ગયા, લાવ ભૂંગળું, દાંત ચાવવામાં મદદ નથી કરતા, કાઢી નાખો, લાવ ચોકટું. શીખી જાય છે એક એક અંગથી, અને એમાં નાના નાના અંગો પછી, અને કેટલાક અંગો એવા હોય ઓલો એમ કે આટલો પગ કપાવવો પડશે નહીં તો તમને ગેંગરિંગ થશે, કાપી નાખો, જીવવું તો છે. અને પછી એની સાથે એવો જોડાઈ જાય છે કે એ દોડતો હોય તો સાજા કરતા વધારે આનંદ થી દોડતો હોય, કે મને કઈ ના, જો હું બધું કરી શકું છું, પ્રવાસ કરી શકું છું, બસમાં ચડી જાઉં, ટ્રેનમાં જાઉં, બધું ચાલે. આપણને એમ થાય કે અરે આને આ નથી, એ આપણી ચિંતા છે, કેમ કે આપણા અજ્ઞાનમાં એની જરૂરિયાત ઘણી છે. એનું અજ્ઞાન હવે નીકળી ગયું, એમ થયું કે આ વિના ચાલશે, કેમ કે આનો કોઈ ઉપાય નથી. હવે જેનો ઉપાય નથી એમાં શું રોવું, એ શીખી ગયો છે. એમ સંસારમાં બધું જ જો સંગ છૂટી જાય તો જ્ઞાની શીખી ગયા છે. એટલે સર્વસંગ પરિત્યાગ કરીને જ્ઞાની આનંદમાં રહીએ, અરણીમાં રહીને પણ જ્ઞાની આનંદમાં રહીએ, એકાંતમાં જઈને પણ જ્ઞાની આનંદમાં રહીએ, કે સાહેબ કાંઈ નથી તમારી પાસે તો, કોઈ સંગ નથી. અને કૃપાળુ એમ કે અમારે નિવૃત્તિ લેવી છે, એવા સ્થાને અંબાલાલ ગોજો કે જેમાં અમને તો શું, તમને કોઈ ન ઓળખે, એટલે કોઈ પાણીનો પ્યારો પાવા માટે હાજર ન હોય. એમાં જઈને અમારે શું કરવું છે, આત્મસાધન. આ અસંગપણું, ઈડર, વસો, રાડજ, આ બધા અસંગના સ્થાનો છે. અસંગપણું કેળવવું છે. જીવ સંગી છે, મુંબઈમાં રહેતો જીવ કેટલો સંગી હોય, કેટલો સંગી હોય. અને એ અહીંયા અરણ્યની અંદર સાધના કરવા જાય, કારણ આત્મસાધન અસંગપણા માટે છે. આ ચાર વાતની આપણે અહીંયા પ્રાથમિક વિચારણા પૂરી કરી.
સ્વસ્વરૂપે થી જીવ રહિત નથી, એનો અર્થ કે વર્તમાન પર્યાયમાં આ જીવ કદાચ ખૂની હોય,
એટલે અનંત કાળ જે, એટલે એને સરસ વાત મૂકી છે સમતામાં, જીવના લક્ષણમાં સમતા, રમતા, ઉરદતા. તો કે અનંત કાળ પરિભ્રમણ કેવો, એક પ્રદેશ ઓછો નથી થયો, અને પ્રદેશે પ્રદેશે અનંત ગુણની વિદ્યમાનતા છે. એક પ્રદેશ ઓછો થયો નથી, ઘસાયો નથી, ભૂલાયો નથી, ક્યાંય છૂટી ગયો નથી. તો અનંતનું પરિભ્રમણ ભલે થયું, પણ તારું સહજ સ્વરૂપ તો ગમે તે પર્યાય આવે, ગમે તે પરિભ્રમણ આવ્યું, ગમે તે ગતિ આવી, અને ગમે તે કાય મળી, શરીર ગમે તે પ્રકારનું મળ્યું હોય, તારું સહજ સ્વરૂપ તો અખંડ છે, પડીકા બંધ, એમાં કઈ ફેર. આ શ્રદ્ધા કેટલી જબરજસ્ત છે. આવી શ્રદ્ધા જો આવે કે ભાઈ હું ગમે ત્યારે પણ પૂર્ણ થઈ શકું છું, કારણ કે હું સહજ સ્વરૂપથી રહિત નથી. તો આ એક વિશેષ સ્વાધ્યાયની વાત અત્યારે આપણે પૂરી કરીશું. કઈ કોઈને બીજો પ્રશ્ન હોય તો ઠીક છે, નહીં તો આપણે સમાપન કરીએ.
કોઈને પ્રશ્ન કઈ હોય તો આપજો. આજ વિષય જે આપણે ચર્ચા કરી એમાં હજી કઈ કોઈ એવી પેલી રહેતી હોય તો ઘણું સમાધાન મળે છે, બધો સવાલ જ નથી. છતાં પણ કઈ એવું રહેતું હોય, હમણાં ભાઈએ જયારે વાત કરી ને ત્યારે મને એક વિચાર આવ્યો, હમણાં કે પગ કાપી નાખો તેના વગર હાલ. મને આમ તરત એવો વિચાર આવ્યો કે પ્રદેશે પ્રદેશે આત્મા રોગ છે, જ્યાં જ્યાં દેહ છે ત્યાં આત્મા છે, તો પગ કાપી નાખો તો આત્મા કેટલો કપાણો, એમાંથી ઓછો થયો કે નહીં કઈ. એમ તે કરવું, એ એમ નમ રહે છે, કેવડું આશ્ચર્ય. તો કે એમાં કઈ હાનિ થતી નથી, એક પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો તો થક ગયો, તો કોઈ આત્મામાં કઈ હાનિ નથી થતી, આ આશ્ચર્ય કેવડું માનવું. અને પાછા એમ કે એ તો પ્રદેશે પ્રદેશે છે, નખ સુધી છે, વાળ સુધી છે. તો કે
આત્માના પ્રદેશો તે છૂટા પડી જાય, જેમ આત્મા દેહ પ્રમાણ છે. પગ કાપ્યો તો પગનો ભાગ ગયો તો દેહ પ્રમાણ રહ્યું આત્મા, આમાં આત્મા નથી. હું આનો ઉપયોગ કરું છું તો એ આત્મા નથી. હું પેનથી લખું છું, જે લખવાના ભાવ, શબ્દો વગેરે બધો વિચાર મારો અહીં સુધી કામ કરે છે, પેનમાં નથી. પેન મૂકી દીધી, પેન જડ છે, પેનમાં આત્મા નથી. આંગળી કપાઈ ગઈ તો એ ગયું, પાછું વાત પૂરી થઈ ગઈ. એ આ રીતે આત્માની અખંડતા એવી છે કે જ્યાં એને સંગથી છૂટો કરો તો એના પ્રદેશ ખેંચાઈ જાય, એના પ્રદેશમાં અખંડ રહે, પોતાના પ્રદેશમાં પોતે અખંડ રહે. એટલે ગુણો પણ અખંડ રહે, એનું સ્વરૂપ પણ અખંડ રહે, અને એની સહજ સ્થિતિ પણ અખંડ રહે, કાંઈ ફેરફાર ન થાય, નીકળી જાય. દેહ જયારે એ થાય કે આયુષ્યનું પૂરું થયું બંધ, તો એના પ્રદેશો બધા બહાર નીકળી જાય, વાત પૂરી થઈ ગઈ. એટલી સરસ એની વિશે આત્માના પ્રદેશો ત્યાંથી ખેંચાઈ જાય. કેમ કે આત્મા દેહ પ્રમાણે જ રહે, અને જે અંગ દેહ થી વિખૂટું પડી ગયું તો કઈ ભેગો પાર્શિયલ આત્મા ન જાય ત્યાં. બોલે ઢેઢ ગલોડી ની પૂંછડી છે ને કાપોડે થોડીક વાર
ત્યારે ક્યાં હોય ત્યારે આત્મા આમાં કામાં
પશુ સંજ્ઞાના છે બધા, થોડી વાર માં તરતી પછી તો આપણે કઈ કરે, ધડ પડે ને માથું પડે ને ધડ લડે તો શું થાય, એનું પૂર્વ પ્રયોગ ના કારણ થી ચાલે. પૂર્વ પ્રયોગાદી કારણ એટલી બધી અંદર ઓલી હોય છે કે જ્યાં સુધી એનું પૂર્વ પ્રયોગ ના કારણે એની ધૂન એનું જોશ એ હોય ત્યાં સુધી પછી એની મેળે મેળે જન્મ પડી ગયો, શાંત થઈ જાય. હવે આપણે આપણું આત્મ સ્વરૂપ સમજવા બહુ સૂક્ષ્મ મજા શું એટલે જ કીધું કે આ બધું આપણી સમજમાં જ્ઞાન અનંત છે, અને જ્ઞાનીઓ પકડે છે, આપણે તો શું પકડી શકીએ, પણ આપણે તો આપણી સ્થિતિને પકડવાની માટેના આ ઉપાયો છે બધા. અને એમાં સરસ ઉપાય આપી દીધો, તું અસંગતાનો જેટલો અભ્યાસ કરીશ, શરીરની અસંગતા કે સંબંધની અસંગતા, કંઈ તારું નુકસાન નથી. અને એમાં કંઈ ઓછું થયું હોય તો કોઈ દી તું મનમાં વસવસો રાખીશ, માં બધું હાલશે. અને એક જ વાત, ભલું થયું આ બધી જંજાળ છે, પર છે એ જંજાળ છે ખરી. તો આમાં ગયું તો કઈ વાંધો નથી, પછી એક વાર એને સંગ થયો ને એટલે એમાં મમત્વ જાગ્યું, અહંભાવ સાથે મમત્વ જાગે જ. હવે આપણને આપણું અત્યારે વર્તમાન પર્યાય છે જે એનું નામ છે, એનું રૂપ છે, નામ રૂપ છે, એટલે આપણે પર્યાયમાં આપણને એમ થયું કે હું કોણ, તો હું જીવ નહીં, હું વસંતભાઈ. વસંતભાઈ સાથેનું મારું કોઈ ને કોઈ પ્રકારનું અહમ પર્યાય લાગુ પડી ગયું, એટલે મમત્વની લાગુ પડશે કે આ દફતર તો તમારું, આ ઘડિયાળ તો મારી, આ મારું, આ મારું. એ મમત્વની પર્યાય અહમ સાથે છે. હમણાં હું કહું કે હું જીવ છું એવું મને ઓલું પેરી પર્યાય ગઈ અજ્ઞાનને, તો પછી આ છે ને મારું કઈ નથી રહેતું. આત્માને કોઈ સંબંધ બંધનો નથી, પણ જ્યાં સુધી જીવ અહમના બંધનમાં છે ત્યાં સુધી એની સાથે તે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નાબૂદ કરો, નષ્ટ કરવાને માટે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના, તો છ પદમાં પેલી જ વાત કરી કે હું જીવ છું, સ્વ પર પ્રકાશક છું. અહીંયા પેલી જ ભૂલ એ થાય કે હું જીવ નથી પણ દેહ સ્વરૂપી છું, નામ સ્વરૂપી છું, રૂપ સ્વરૂપી છું, આકાર સ્વરૂપી છું. શરૂઆત પોતાની જે કંઈ અસ્તિત્વનું ભાન થયું પોતાને પોતાના અસ્તિત્વનું, એ જ્ઞાન સ્વભાવનું ભાન નથી, દેહના ભાનથી જ પોતે પોતાની ઓળખાણ શરૂ કરી અને જિંદગીભર જીવ્યો એટલે ઉઠમણું એનું જ થાય.
સુખદાયક તસો સં